શા માટે? ઓલ નેશન્સ ગોસ્પેલ પબ્લિશર્સ દ્વારા પૃથ્વી પર, તેઓ કહે છે, બીમારીથી એક બાજુ મૂકવામાં આવે છે. સ્વર્ગમાં, તેઓ કહે છે, શાંતિ માટે એક બાજુ બોલાવવામાં આવે છે. હું આ બીમારી કેમ સહન કરું છું? આ તે પ્રશ્ન છે જે આપણે વારંવાર પૂછીએ છીએ જ્યારે માંદગી આવે છે, અથવા જ્યારે અકસ્માત થાય છે, અથવા મુશ્કેલી આવે છે. ભગવાન કહે છે, થોભો અને જાણો કે હું ભગવાન છું. ગીતશાસ્ત્ર 46:10. આપણા વ્યસ્ત જીવનની પ્રવૃત્તિઓમાં આપણે ભાગ્યે જ ભગવાનને આપણી સાથે વાત કરવાની તક આપીએ છીએ. આપણું જીવન એટલું સંપૂર્ણ બની જાય છે કે ભગવાન માટે કોઈ સ્થાન નથી. એકલતા અને મુશ્કેલીના એક કલાકમાં ઈશ્વરે જેકબ સાથે વાત કરી. તે જાગી ગયો અને કહ્યું, ભગવાન અહીં છે, તે આ જગ્યાએ છે અને હું તેને જાણતો ન હતો. ઉત્પત્તિ 28:16. સંકટ અને દુઃખના સમયે ભગવાન આપણી સાથે વાત કરવા હાજર છે. માંદગી એ આપણા માટે ભગવાનની શિસ્ત હોઈ શકે છે. ધન્ય છે તે માણસ જેને ભગવાન સુધારે છે. જ્યારે તે તમને ઠપકો આપે ત્યારે તેના પર નારાજ ન થાઓ. જોબ 5:17. અને આ નાની અને અસ્થાયી મુશ્કેલી આપણે સહન કરીએ છીએ તે આપણને એક જબરદસ્ત અને શાશ્વત મહિમા લાવશે, જે મુશ્કેલી કરતા ઘણી મોટી છે. 2 કોરિન્થિયન્સ 4:17. તેથી અમને કહેવામાં આવ્યું છે કે જ્યારે તમામ પ્રકારની કસોટીઓ આપણા માર્ગે અથવા મુશ્કેલી આવે છે ત્યારે પોતાને ભાગ્યશાળી માનો. જેમ્સ 1:2. મારી વેદનામાં પણ મને દિલાસો મળ્યો કારણ કે તમારા વચનથી મને જીવન મળ્યું. ગીતશાસ્ત્ર 119:50. હું મુશ્કેલી અને ચિંતાઓથી ભરપૂર છું, પણ તમારી આજ્ઞાઓ મને આનંદ આપે છે. ગીતશાસ્ત્ર 119:143. માંદગી કામ પર ભગવાનની શક્તિને જોવાની તક પૂરી પાડે છે. જ્યારે ઈસુના શિષ્યોએ એક માણસના અંધત્વ વિશે પૂછ્યું, ગુરુ, કોના પાપથી તે આંધળો થયો? શું તે તેનું પોતાનું કે તેના માતા પિતાનું પાપ હતું? ઈસુએ જવાબ આપ્યો, તેના અંધત્વને તેના પાપો અથવા તેના માતા પિતાના પાપો સાથે કોઈ લેવા દેવા નથી. તે આંધળો છે જેથી તેનામાં ઈશ્વરની શક્તિ કામ કરતી દેખાય. જ્હોન 9:23. તો પછી આ ખૂબ જ માંદગી અથવા અજમાયશ એ જોવાની તક પૂરી પાડે છે કે ભગવાન કેવી રીતે પ્રાર્થનાનો જવાબ આપે છે. ઈશ્વરના બધા વચનો સાચા છે. આપણે પ્રાર્થનામાં ભગવાન પાસે આવી શકીએ છીએ. તે આપણો મદદગાર અને મિત્ર છે. તે આપણું પોકાર સાંભળે છે અને આપણને તેની મદદ કરી શકે છે. તે ફક્ત એટલું જ પૂછે છે કે અમે માનીએ છીએ. વિશ્વાસ ધરાવનાર વ્યક્તિ માટે બધું જ શક્ય છે. 9:23. તો પછી આ માંદગીમાં મારા માટે ભગવાનની ઈચ્છા શું છે? ભગવાન સાથે યોગ્ય સંબંધની ખાતરી કરો, કબૂલ કરો અને બધા પાપ દૂર કરો. પરંતુ જો આપણે ભગવાન સમક્ષ આપણા પાપોની કબૂલાત કરીએ તો તે પોતાનું વચન પાળશે અને જે સાચું છે તે કરશે. તે આપણા પાપોને માફ કરશે અને આપણા બધા ખોટા કાર્યોથી આપણને શુદ્ધ કરશે. 1 જ્હોન 1:9. તમારા પાપો માફ થયા છે તે જાણીને ભગવાન સાથે શાંતિ મેળવો. હવે જ્યારે આપણે વિશ્વાસ દ્વારા ભગવાન સાથે ન્યાયી થયા છીએ ત્યારે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણને ભગવાન સાથે શાંતિ છે. રોમાનિયન 5:1. મનની શાંતિ રાખો. શાંતિ એ છે જે હું તમારી સાથે છોડી દઉં છું, તે મારી પોતાની શાંતિ છે જે હું તમને આપું છું. દુનિયા આપે છે તેમ હું આપતો નથી. ચિંતા અને અસ્વસ્થ થશો નહીં, ગભરાશો નહીં. જ્હોન 14:27. તમે તમારી જરૂરિયાતના સમયે ભગવાનને પ્રાર્થના કરી શકો છો. તે કહે છે, મુશ્કેલી આવે ત્યારે મને બોલાવો, હું તને બચાવીશ અને તું મારી સ્તુતિ કરશે. ગીતશાસ્ત્ર 50:15. ચાલો આપણે આત્મવિશ્વાસ રાખીએ અને ભગવાનના સિંહાસન પાસે જઈએ જ્યાં કૃપા છે. ત્યાં અમને દયા મળશે અને અમને જરૂર પડે ત્યારે જ મદદ કરવા માટે કૃપા મળશે. હિબ્રુ 4:16. તમે ઈશ્વરના વચનો પર ભરોસો રાખી શકો છો જે ક્યારેય નિષ્ફળ ન જાય. તેણે કહ્યું છે, હું તને કદી છોડીશ નહીં, હું તને ક્યારેય છોડીશ નહીં. હિબ્રુ 13:5. ડરશો નહીં, હું તમને બચાવીશ. મેં તમને નામથી બોલાવ્યો છે, તમે મારા છો. જ્યારે તમે ઊંડા પાણીમાંથી પસાર થશો ત્યારે હું તમારી સાથે હોઈશ. તમારી પરેશાનીઓ તમને ડૂબે નહીં. આવનારી કઠિન કસોટીઓ તમને નુકસાન પહોંચાડશે નહીં. યશાયા 43:1-2. સારા માણસ ઘણી મુશ્કેલીઓ સહન કરે છે, પરંતુ ભગવાન તેને તે બધાથી બચાવે છે. ગીતશાસ્ત્ર 34:19. તમારી જાતને ભગવાનને સોંપો, તેનામાં વિશ્વાસ રાખો અને તે તમને મદદ કરશે. ગીતશાસ્ત્ર 37:5. તમે, પ્રભુ, જેઓ તેમના હેતુને મક્કમ રાખે છે અને તમારામાં વિશ્વાસ રાખે છે તેમને સંપૂર્ણ શાંતિ આપો. યશાયા 26:3 નિરાશ ન થાઓ, મારા ઘેટા મારો અવાજ સાંભળે છે, હું તેમને ઓળખું છું અને તેઓ મને અનુસરે છે અને તેઓ ક્યારેય મૃત્યુ પામશે નહીં, તેમને મારી પાસેથી કોઈ છીનવી શકશે નહીં. જોન 10:27-29 ભગવાન મારો ઘેટાંપાળક છે, મારી પાસે જરૂરી બધું છે. જો હું ગાઢ અંધકારમાંથી પસાર થઈશ તો પણ પ્રભુ હું ડરતો નથી, કારણ કે તમે મારી સાથે છો. ગીતશાસ્ત્ર 23:1. શું હું ભગવાનને મને સાજો કરવા માટે કહી શકું? બાઇબલ આપણને ઉપચાર માટે પૂછવા ઉત્તેજન આપે છે. મોટા ટોળા તેમની પાસે આવ્યા, તેઓ તેમની સાથે લંગડા, અંધ, અપંગ, મૂંગા અને બીજા ઘણા બીમાર લોકોને લાવ્યા, જેમને તેઓએ ઈસુના પગ પાસે મૂક્યા અને તેણે તેઓને સાજા કર્યા. મેથ્યુ 15:30 તે મારા બધા પાપોને માફ કરે છે અને મારા બધા રોગોને સાજા કરે છે. ગીતશાસ્ત્ર 103:3 ઈસુના કામે સાજા કરવાની ઈશ્વરની ઈચ્છા દર્શાવી. ઈસુ બધા નગરો અને ગામડાઓમાં ફર્યા, તેણે સભાસ્થાનોમાં શીખવ્યું, રાજ્ય વિશે સુવાર્તાનો ઉપદેશ આપ્યો અને લોકોને દરેક પ્રકારના રોગ અને માંદગીથી સાજા કર્યા. મેથ્યુ 9:35 મેથ્યુ 4:23-24 મેથ્યુ 8:16-17-11-5 અને લ્યુક 10:9 ખ્રિસ્તની વેદના અને મૃત્યુ માનવજાત માટે ઉપચાર પ્રદાન કરે છે, પરંતુ અમારા પાપોને લીધે તે ઘાયલ થયો હતો, અમે કરેલા દુષ્ટતાને કારણે મારવામાં આવ્યો હતો. તેણે જે સજા ભોગવી હતી તેનાથી અમે સાજા થયા છીએ અને તેને મળેલા મારામારીથી સાજા થયા છીએ. યશાયા 53:5 ઈસુએ એક શબ્દથી દુષ્ટ આત્માઓને બહાર કાઢ્યા અને જેઓ બીમાર હતા તેઓને સાજા કર્યા. પ્રબોધક યશાયાએ જે કહ્યું હતું તે સાકાર કરવા માટે તેણે આ કર્યું. તેણે પોતે જ આપણી બીમારીઓ લીધી અને આપણી બીમારીઓ દૂર કરી. મેથ્યુ 8:16-17 તેમના પુનરુત્થાનનો અર્થ એ છે કે તે જીવન તારણહાર છે, તેમના ઉપચાર મંત્રાલયને ચાલુ રાખવા માટે સક્ષમ છે. ઈસુ ખ્રિસ્ત ગઈકાલે, આજે અને હંમેશ માટે સમાન છે. હેબ્રી 13:8 ઈસુ ખ્રિસ્ત તમને સાજા કરે છે. પ્રેરિતોના કૃત્યો 9:34 પ્રેરિતોના કૃત્યો 3:16 અને પ્રેરિતોના કૃત્યો 5:16 વિશ્વાસ ધરાવનાર વ્યક્તિ માટે બધું જ શક્ય છે.